ओम शांति। तारीख 25/1/2023। मुरलीनो सार છે મીઠા બાળકો, બાપને યાદ કરવાની ખૂબ મહેનત કરો, કારણ કે તમારે સાચું સોનું બનવાનું છે। પ્રશ્ન છે, સારા પુરુષાર્થીઓની નિશાની શું હશે? ઉત્તર છે, જે સારા પુરુષાર્થી હશે તે કદમ કદમ શ્રીમત પર ચાલશે। સદા શ્રીમત પર ચાલવાવાળા જ ઊંચ પદ મેળવે છે। બાબા બાળકોને સદા શ્રીમત પર ચાલવા માટે કેમ કહે છે? કારણ કે એ જ એક સાચા સાચા માશૂક છે, બાકી બધા એમના આશિક છે। ઓમ શાંતિ। ઓમ શાંતિનો અર્થ તો નવા તથા જૂના બાળકોએ સમજ્યો છે। આપ બાળકો જાણી ગયા છો કે આપણે સર્વ આત્માઓ પરમાત્માના સંતાન છીએ। પરમાત્મા છે ઊંચામાં ઊંચા અને ખૂબ પ્રિયથી પ્રિય માશૂક બધાના। બાળકોને જ્ઞાન અને ભક્તિનું રહસ્ય તો સમજાવ્યું છે। જ્ઞાન એટલે દિવસ, સતયુગ ત્રેતા, ભક્તિ એટલે રાત, દ્વાપર અને કળિયુગ। ભારતની જ વાત છે, બીજા ધર્મો સાથે તમારું વધારે કનેક્શન સંબંધ નથી। 84 જન્મ પણ તમે જ ભોગવો છો, પહેલાં પણ તમે ભારતવાસી આવ્યા છો। 84 જન્મોનું ચક્ર આપ ભારતવાસી માટે છે, એવું કોઈ નહીં કહેશે ઇસ્લામી, બૌદ્ધિ વગેરે 84 જન્મ લે છે। નહીં, ભારતવાસી જ લે છે। ભારત જ અવિનાશી ખંડ છે, આ ક્યારેય વિનાશ નથી થતો, બીજા બધા ખંડોનો વિનાશ થઈ જાય છે। ભારત જ સૌથી ઊંચામાં ઊંચો છે, અવિનાશી છે। ભારત ખંડ જ સ્વર્ગ બને છે, બીજા કોઈ ખંડ સ્વર્ગ નથી બનતા। બાળકોને સમજાવાયું છે, નવી દુનિયા સતયુગમાં જ ભારત જ હોય છે, ભારત જ સ્વર્ગ કહેવાય છે, તેવો જ પછી 84 જન્મ લે છે, અંતે નર્કવાસી બને છે, પછી એ જ ભારતવાસી સ્વર્ગવાસી બનશે। આ સમયે બધા નર્કવાસી છે, પછી બીજા બધા ખંડ વિનાશ થશે, બાકી ભારત જ રહેશે। ભારત ખંડની મહિમા અપરંપાર છે। આમ તો પરમપિતા પરમાત્માની મહિમા અને ગીતાની મહિમા પણ અપરંપાર છે, પરંતુ સાચી ગીતાની। હમણાં બાપ તમને રાજયોગ શીખવાડે છે, આ ગીતાનો પુરુષોત્તમ સંગમ યુગ છે। ભારત જ પછી પુરુષોત્તમ બનવાનું છે। હમણાં આ આદિ સનાતન દેવી દેવતા ધર્મ નથી, રાજ્ય પણ નથી, તો તે યુગ પણ નથી। બાબાએ સમજાવ્યું છે, આ ભૂલ પણ ડ્રામામાં છે। ગીતા પર પછી શ્રી કૃષ્ણનું નામ રાખશે। જ્યારે ભક્તિ માર્ગ શરૂ થશે તો પહેલાં ગીતા જ હશે। હવે આ ગીતા વગેરે બધા શાસ્ત્ર ખતમ થઈ જવાના છે, બાકી ફક્ત દેવી દેવતા ધર્મ જ રહેશે। એવું નથી કે એની સાથે ગીતા ભાગવત વગેરે પણ રહેશે, ના। પ્રારબ્ધ મળી ગયું, સદગતિ થઈ ગઈ તો પછી કોઈ શાસ્ત્ર વગેરેની જરૂર જ નથી। સતયુગમાં કોઈ પણ ગુરુ શાસ્ત્ર વગેરે નથી હોતા। આ સમયે તો અનેક ગુરુ છે ભક્તિ શીખવાડવાવાળા, સદગતિ આપવાવાળા તો એક જ રૂહાની બાપ છે, જેમની અપરંપાર મહિમા છે, એમને જ વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી કહેવાય છે। ભારતવાસી ખાસ કરીને આ ભૂલ કરે છે, જે કહે છે એ અંતર્યામી છે, બધાને અંદરથી જાણે છે। બાપ કહે છે, બાળકો હું કોઈને અંદર નથી જાણતો, મારું તો કામ જ છે પતિતોને પાવન બનાવવા, બાકી હું અંતર્યામી નથી। આ ભક્તિ માર્ગની ઉલટી મહિમા છે, મને બોલાવે જ છે પતિત દુનિયામાં, અને હું એક જ વાર આવું છું, જ્યારે કે જૂની દુનિયાને નવી બનાવવાની છે। મનુષ્યોને આ ખબર જ નથી કે આ જે દુનિયા છે તે નવાથી જૂની, જૂનાથી નવી ક્યારે બને છે। દરેક વસ્તુ સતો રજો તમોમાં જરૂર આવે છે. મનુષ્ય પણ એક જેવા હોય છે. બાળક પહેલાં સતો પ્રધાન છે, પછી યુવા વૃદ્ધ થાય છે, અર્થાત રજો તમોમાં આવે છે. વૃદ્ધ શરીર થાય છે, એ છોડી જઈને બાળક બને છે. દુનિયા પણ નવાથી જૂની થાય છે. બાળકો જાણે છે નવી દુનિયામાં ભારત કેટલું ઊંચ હતું. ભારતની મહિમા અપરંપાર છે. આટલો ધનવાન, સુખી, પવિત્ર બીજો કોઈ ખંડ નથી. હવે સતોપ્રધાન દુનિયા સ્થાપન થઈ રહી છે. ત્રિમૂર્તિમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેખાડ્યા છે. એનો અર્થ કોઈ સમજતું નથી. હકીકતમાં કહેવું જોઈએ ત્રિમૂર્તિ શિવ, નહીં કે બ્રહ્મા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને ક્રિએટ કોણે કર્યા, રચ્યા કોણે? ઊંચામાં ઊંચા શિવ બાબા છે. કહે છે, બ્રહ્મા દેવતાએ નમઃ, વિષ્ણુ દેવતાએ નમઃ, શંકર દેવતાએ નમઃ, શિવ પરમાત્માએ નમઃ. તો એ ઊંચા થયા ને? એ છે રચયિતા. ગાય પણ છે પરમપિતા પરમાત્મા. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણોની સ્થાપના કરે છે, પછી પરમાત્મા બાપ દ્વારા વારસો પણ મળે છે, પછી સ્વયં બેસી બ્રાહ્મણોને ભણાવે છે, કારણ કે એ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી કેવી રીતે ચક્ર લગાવે છે તે બેસી સમજાવે છે. એ જ નોલેજફુલ જ્ઞાન સાગર છે. બાકી એવું નથી કે એ જાની જાનન હાર છે. આ પણ ભૂલ છે. ભક્તિ માર્ગમાં કોઈ બાયોગ્રાફી, જીવન કહાની, ઓક્યુપેશન, કર્તવ્યને નથી જાણતા. તો આ જેમ કે ડિંગલીઓની પૂજા થઈ જાય છે. કલકત્તામાં ડિંગલીઓની પૂજા કેટલી થાય છે? પછી એમની પૂજા કરી ખવડાવી પીવડાવી સમુદ્રમાં ડૂબાડી દે છે. શિવ બાબા મોસ્ટ બિલવેડ, સૌથી પ્રિય છે. બાપ કહે છે, મારું પણ માટીનું લિંગ બનાવીને પૂજા વગેરે કરી પછી તોડફોડ કરી દે છે. સવારે બનાવે છે, સાંજે તોડી દે છે. આ બધું છે ભક્તિ માર્ગ, અંધશ્રદ્ધાની પૂજા. મનુષ્ય ગાય પણ છે, પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી. બાપ કહે છે, હું તો સદૈવ પૂજ્ય છું. હું તો આવીને ફક્ત પતિતોને પાવન બનાવું છું. 21 જન્મો માટે રાજ્ય ભાગ્ય આપું છું. ભક્તિમાં છે અલ્પકાળનું સુખ, જેને સંન્યાસી કાગવિષ્ટા સમાન સુખ કહે છે. સંન્યાસી ઘરબાર છોડી દે છે, એ છે હદનો સંન્યાસ. હઠયોગી છે ને, ભગવાનને તો જાણતા જ નથી. બ્રહ્મને યાદ કરે છે. બ્રહ્મ તો ભગવાન નથી. ભગવાન તો એક જ નિરાકાર શિવ છે, જે સર્વ આત્માઓના બાપ છે. બ્રહ્મ છે આપણું આત્માઓનું રહેવાનું સ્થાન. તે બ્રહ્માંડ સ્વીટ હોમ છે. ત્યાંથી આપણે આત્માઓ અહીં પાઠ ભજવવા આવીએ છીએ. આત્મા કહે છે, હું એક શરીર છોડી બીજું શરીર લઉં છું. 84 જન્મ પણ ભારતવાસીઓના છે. જેમણે ખૂબ ભક્તિ કરી છે તેઓ જ પછી જ્ઞાન પણ વધારે ઉઠાવશે. બાપ કહે છે, બાળકો, ગૃહસ્થ વ્યવહારમાં ભલે રહો, પરંતુ શ્રીમત પર ચાલો. તમે સર્વ આત્માઓ આશિક છો, એક પરમાત્મા માશુકના. દ્વાપરથી લઈને તમે યાદ કરતા આવ્યા છો. દુઃખમાં આત્મા બાપને યાદ કરે છે. આ છે જ દુઃખધામ. આત્માઓ અસલ શાંતિધામના નિવાસી છે. પછી આવ્યા સુખધામમાં. પછી આપણે 84 જન્મ લીધા. હમ સો સોહમ નો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ કહી દે છે, આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. હવે બાપ સમજાવે છે, આત્મા સો પરમાત્મા કેવી રીતે થઈ શકે છે? પરમાત્મા તો એક છે, એમના બધા બાળકો છે. સાધુ સંત વગેરે પણ હમ શોનો અર્થ ખોટો કરે છે. હવે બાપે સમજાવ્યું છે, હમ શોનો અર્થ જ છે આપણે આત્મા સતયુગમાં સો દેવી દેવતા હતા, પછી આપણે સો ક્ષત્રિય, આપણે સો વૈશ્ય, આપણે સો શૂદ્ર બન્યા, હવે ફરી આપણે સો બ્રાહ્મણ બન્યા છીએ, આપણે સો દેવતા બનવા માટે. આ છે યથાર્થ અર્થ, તે છે બિલકુલ ખોટું. બાપ કહે છે, મનુષ્ય રાવણની મત પર ચાલી કેટલા ખોટા થઈ ગયા છે. એટલે કહેવત છે, ખોટી માયા ખોટી કાયા, સતયુગમાં એવું નહીં કહેશે. એ છે સચખંડ, ત્યાં જૂઠ ખોટાનું નામ નિશાન નથી. અહીં પછી સચ એટલે કે સાચાનું નામ નથી, છતાં પણ લોટમાં મીઠું કહેવાય છે. સતયુગમાં છે દૈવી ગુણવાળા મનુષ્ય, એમનો છે દેવતા ધર્મ, પાછળ બીજા બીજા ધર્મ થયા આવ્યા છે, તો દ્વૈત થયું. દ્વાપરથી આસુરી રાવણ રાજ્ય શરૂ થઈ જાય છે. સતયુગમાં રાવણ રાજ્ય પણ નથી તો પાંચ વિકાર પણ નથી હોઈ શકતા, એ છે સંપૂર્ણ નિર્વિકારી. રામ સીતાને 14 કળા સંપૂર્ણ કહેવાય છે. રામને બાણ કેમ આપ્યું છે આ પણ કોઈ નથી જાણતું, હિંસાની તો વાત નથી. તમે છો ગોડલી સ્ટુડન્ટ, ઈશ્વરીય વિદ્યાર્થી, તો ફાધર પિતા પણ થયા. વિદ્યાર્થી છો તો એ શિક્ષક થયા. પછી આપ બાળકોને સદગતિ આપી સ્વર્ગમાં લઈ જાય છે તો સદગુરુ થયા. બાપ શિક્ષક ગુરુ ત્રણેય થઈ ગયા, એમના તમે બાળકો બન્યા છો, તો તમને કેટલી ખુશી થવી જોઈએ. આપ બાળકો જાણો છો, હમણાં છે રાવણ રાજ્ય. રાવણ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. આ જ્ઞાન પણ આપ બાળકોને જ્ઞાનસાગર બાપ પાસેથી મળ્યું છે. એ બાપ જ જ્ઞાનના સાગર, આનંદના સાગર છે. જ્ઞાનસાગર પાસેથી તમે વાદળ ભરીને પછી જઈ વર્ષા કરો છો. જ્ઞાન ગંગાઓ તમે છો, તમારી જ મહિમા છે. બાકી પાણીની ગંગામાં સ્નાન કરવાથી પાવન તો કોઈ બનતું જ નથી. મેલા ગંદા પાણીમાં સ્નાન કરવાથી પણ સમજે છે અમે પાવન બની જઈશું. ઝરણાના પાણીને પણ ખૂબ મહત્ત્વ આપે છે. આ બધો છે ભક્તિ માર્ગ. સતયુગ ત્રેતામાં ભક્તિ હોતી નથી, તે છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. બાપ કહે છે, બાળકો હું તમને હમણાં પાવન બનાવવા આવ્યો છું, આ એક જન્મ મને યાદ કરો અને પાવન બનો તો તમે સતોપ્રધાન બની જશો. હું જ પતિત પાવન છું, જેટલું થઈ શકે યાદની યાત્રાને વધારો. મુખથી શિવ બાબા કહેવાનું નથી. જે માસિક માશુકને યાદ કરે છે, એકવાર જોયું બસ બુદ્ધિમાં એમની યાદ રહેશે. ભક્તિમાં જે જેને યાદ કરે, જેની પૂજા કરે છે, એનો સાક્ષાત્કાર થઈ જાય છે. પરંતુ આ બધું છે અલ્પકાળ માટે, ભક્તિથી નીચે જ ઉતરતા આવ્યા છે. હવે તો મોત સામે છે, હાય હાયના પછી જય જયકાર થવાનો છે. ભારતમાં લોહીની નદીઓ વહેવાની છે. હમણાં બધા તમોપ્રધાન બની ગયા છે, પછી બધાને સતોપ્રધાન બનવાનું છે. પરંતુ બનશે એ જ જે કલ્પ પહેલાં દેવતા બન્યા હશે, એ જ આવીને બાપ પાસેથી પૂરેપૂરો વારસો લેશે. જો ભક્તિ ઓછી કરી હશે તો જ્ઞાન પણ પૂરું નહીં ઉઠાવશે, પછી પ્રજામાં નંબરવાર પદ મેળવશે. સારા પુરુષાર્થી કદમ કદમ શ્રીમત પર ચાલી સારું પદ મેળવશે. મેનર્સ એટલે કે શિષ્ટાચાર પણ સારા જોઈએ, દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. તે પછી 21 જન્મ ચાલશે. હમણાં છે એ બધાના આસુરી ગુણ, કારણ કે પતિત દુનિયા છે ને. આમ બાળકોને વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી પણ સમજાવી છે. આ સમયે બાપ કહે છે, બાળકો, યાદની ખૂબ મહેનત કરો તો તમે સાચું સોનું બની જશો. સતયુગ છે ગોલ્ડન એજ, સાચું સોનું. પછી ત્રેતામાં ચાંદીની એલોય ખાત પડે છે તો કળાઓ ઓછી થઈ જાય છે. હમણાં તો કોઈ કળા નથી. જ્યારે એવી હાલત થઈ જાય છે ત્યારે બાપ આવે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. તમે એક્ટર્સ પાર્ટધારી છો ને, તમે જાણો છો આપણે અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ. પાર્ટધારી જો ડ્રામાના આદિ મધ્ય અંતને ન જાણે તો એમને બેસમજ કહેવાય છે. બેહદના બાપ કહે છે બધા કેટલા બેસમજ બની ગયા છે. હવે હું તમને સમજદાર હીરા જેવા બનાવું છું. પછી રાવણ આવીને કોડી જેવા બનાવે છે. હવે આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. બધાને મચ્છરો સદૃશ્ય લઈ જાઉં છું. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે, આવા બનવાનું છે. ત્યારે તમે સ્વર્ગવાસી બનશો. તમે બીકે આ પુરુષાર્થ કરી રહ્યા છો, પરંતુ મનુષ્યોની બુદ્ધિ તમો પ્રધાન હોવાના કારણે આ પણ સમજતા નથી કે આટલા બધા બીકે છે તો જરૂર પ્રજાપિતા બ્રહ્મા પણ હશે. બ્રાહ્મણ છે ચોટી, બ્રાહ્મણ પછી દેવતા. ચિત્રોમાં બ્રાહ્મણોને શિવને ગુમ કરી દીધા છે. બ્રાહ્મણ હવે ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, જ્ઞાનસાગરથી વાદળ ભરી જ્ઞાન વર્ષા કરવાની છે. જેટલું થઈ શકે યાદની યાત્રાને પણ વધારવાની છે. યાદથી જ સાચું સોનું બનવાનું છે. નંબર બે, શ્રીમત પર ચાલી સારા મેનર્સ અને દૈવી ગુણ ધારણ કરવાના છે. સચખંડમાં ચાલવા માટે ખૂબ ખૂબ સાચા બનવાનું છે. વરદાન છે વિશેષતા જોવાના ચશ્મા પહેરી સંબંધ સંપર્કમાં આવવાવાળા વિશ્વ પરિવર્તક ભવ. એકબીજાની સાથે સંબંધ તથા સંપર્કમાં આવતા દરેકની વિશેષતાને જુઓ. વિશેષતા જોવાની જ દૃષ્ટિ ધારણ કરો, જેમ આજકાલની ફેશન અને મજબૂરી ચશ્માની છે. તો વિશેષતા જોવાવાળા ચશ્મા પહેરો, બીજું કાંઈ દેખાય જ નહીં. જેમ લાલ ચશ્મા પહેરી લો તો લીલું પણ લાલ દેખાય છે. તો વિશેષતાના ચશ્મા દ્વારા કીચડ એટલે કે કચરાને ન જોતા કમળને જોવાથી વિશ્વ પરિવર્તકના વિશેષ કાર્યના નિમિત્ત બની જશો. સ્લોગન છે પરચિંતન અને પરદર્શનની ધૂળથી સદા દૂર રહો તો બેદાગ અમૂલ્ય હીરા બની જશો. અચ્છા, ઓમ શાંતિ.